જૂનો 1914 ની પ્રાંતમાં જોઈ રહ્યા છીએ. ગયા વખતે આપણે 28 જૂન 1914 ની પ્રાંતમાં જોઈ હતી. પાછલી 4-5 પ્રાર્થનાઓથી એક જ અનુભૂતિ આગળ વધી રહી છે. ગયા અનુભૂતિમાં માતાજીએ કહ્યું કે સમગ્ર પ્રકૃતિ હે જગન્માતા, હે પ્રભુ, અમારી પ્રાર્થના કરી રહી છે. વહેલી સવારે બ્રાહ્મણ ઉઠ્યો કે વહેલી સવાર કયો 5-5 વાગે, આખી પ્રકૃતિ શાંત હોય, એકદમ એકદમ સ્તબ્ધતા હોય, માનવી લગભગ બધા સૂતા હોય, નિદ્રાધીન હોય, જાગતા હોય એ પણ એકદમ શાંત રીતે બેઠા હોય, એવી વ્યક્તિ લાગે કે સમસ્ત પ્રકૃતિ જાણે પ્રભુને રચના કરતી હોય. સ્વભાવ કરતી એવો જ જાગતો હોય. તમે સવારના પોરમાં વહેલી સવારે નીકળો એમ લાગે કે આખી પ્રકૃતિ જાણે પ્રભુની પ્રાર્થના કરતી હોય, એને પ્રાર્થનામાં આપણી સહજ રીતે જોડાઈ જાય છે. એમાં ભાવ જન્મે છે. એ રીતે સારી એ પ્રકૃતિ તને નમસ્કાર કરી રહી છે. માતાજી કહે છે પ્રકૃતિને એમ નથી લાગતું કે હું પ્રાર્થના નહીં કરું તો પ્રભુ મને મદદ નહીં કરે, એવું નથી. આપણને જે લાગે છે ને એના ભાવો એકઠા કરે છે. આપણને એવું લાગે છે કે હું પ્રભુની પ્રાર્થના નહીં કરું તો મારો હાથ નહીં ચાલે. સંતો પણ દાખલો આપે છે ને કે ભૂખ્યું બાળક હોય ને જ્યાં સુધી રોય નહીં ત્યાં સુધી ના પણ એને જમવાનું થાય, પણ આપણે રોવું પડે. એવું નથી ખરેખર, એ તો આપણા માનવી ભાવો છે. પ્રભુને તો તમારી અંદર તેઓ પોતે વસેલા છે, એમને પ્રકટ થવું છે. એમાં તમે સહકાર કરો કે ન કરો એ તો પોતાનું કામ કરતા જ જવાના છે. જ્યાં માર્ગ મળે ત્યાં, જેમ પાણી હોય છે નાનીકડી તરણ મળી એમાંથી પણ અંદર ઘૂસીને આગળ વધશે. આગળ વધવો એનો સ્વભાવ છે. એમ પ્રભુનો એ સ્વભાવ છે કે આ ઉત્ક્રાંતિ દ્વારા સતત વિકાસ પામતા લઈને વધારે ને વધારે શુદ્ધ રૂપે પૂર્ણ રૂપે નિત્ય રૂપે પ્રકટ થવા પ્રયત્ન કરવો. તમે પ્રાર્થના કરો તો જ એ પ્રગતિ કરશે, તમને મદદ કરશે એવું નથી. એક છે તમે જો પ્રાર્થના કરો, પ્રાર્થના દ્વારા તમારામાં ગ્રહણશીલતા વધી જાય, સમર્પણ વધી જાય તો પ્રભુનો કાર્ય છે વેગ પકડે છે, વધારે ગતિ પકડે છે. એ સાચી વાત છે. પ્રભુ તો તમારા પર કૃપા કરતા જ હોય છે. એટલે એવું કંઈ આપણે શંકા ન લવાય કે પ્રકૃતિ પ્રાર્થના કરે છે એટલે પ્રભુ મદદ કરે છે, એવું કાંઈ નથી. આ જે એનું સ્વાર્પણ છે એ વસ્તુઓને જીલવા માટેની તેની તૈયારીથી શું એ જુદી વસ્તુ છે. સમર્પણનો ભાવ શા માટે હોય છે કે સમર્પણ ભાવ જ્યારે હોય છે, આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ત્યારે એક પ્રકારની આપણી ગ્રહણશીલતા વધી જાય છે, આપણી રિસેપ્ટિવિટી વધી જાય છે. આપણી રિસેપ્ટિવિટી વધે એ જ મૂળભૂત પ્રાર્થનાનું કાર્ય છે. રિસેપ્ટિવિટી વધે એટલે પ્રભુની કૃપા પોતાની મેળે વધારે ગતિથી વધારે પ્રમાણમાં પ્રચુર માત્રામાં એ અવતરણ કરવા લાગે છે. નળ ખોલી આપણે તો તરત પાણીનો પ્રવાહનો ધસારો થવાનો જ છે, પણ એ ધસારો કરવા માટે તૈયાર જ હોય છે. નળ બંધ હોય તો પણ એવી આ સ્થિતિ હોય છે. પ્રાર્થના કરતા કરતા આ રીતે તારા તરફ આવવું એ તો એને બહુ મીઠું લાગે છે. પ્રકૃતિને ખરેખર મધુર લાગતું હોય છે. આપણને પ્રાર્થના કરતા કરતા પૂર્ણ સમર્પણ ભાવે પ્રભુને અર્પણ થઈ જવાનું, જે મધુર ભાવો જે નિર્માણ કરે છે એ પ્રકૃતિને ગમે છે. એમ કહે છે માતાજી પણ કહેતા કે પૃથ્વીની આ ભિપ્સાઓ ફૂલો દ્વારા પ્રકટ થઈ રહી છે. પૃથ્વીમાંથી જે ફૂલો ખીલી રહ્યા છે એ દ્વારા આ ભિપ્સાઓ પ્રકટ થઈ રહી છે. માતાજીએ બીજા ઠેકાણે એમ પણ કહ્યું છે કે પૃથ્વીમાં અનેક વિકારો પણ ગર્ભાઈને પડેલા છે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સરના. જેટલા પણ ભૂતકાળમાં માનવીઓ પ્રાણીઓ મરી ગયા છે એમના અવશેષો જે દુર્ભાઈ ગયા છે પૃથ્વીમાં, એના પણ વાઇબ્રેશન અંતર ધરવાયેલા જ છે અવચેતન તરીકે પૃથ્વીના. જે પણ પ્રકટ થતું હોય છે ફૂલ દ્વારા, તેથી અમુક ફૂલો હોય છે એ ઝેરી હોય છે, અમુક ફૂલો એવા હોય છે કે તેઓ વધારે ને વધારે વિકારો પણ પ્રકટ કરતા હોય છે, એવા પણ કીધા છે કે નાખી છે એ પ્રકારના પણ ફૂલો છે. જેમ માનવ છે એના પોતાના વિચારો દ્વારા અને ભાવનાઓ દ્વારા એ ખરાબ ભાવનાઓ પણ પ્રકટ કરે છે અને સારી ભાવનાઓ પણ પ્રકટ કરે છે, એવું પૃથ્વીનું પણ છે. એટલે એવા પણ છે ફૂલો કે જે ફૂલો દ્વારા સાચી અભિપ્સા પ્રકટ થતી નથી પરંતુ વિકારો જ પ્રકટ થતા હોય છે. તમે જોશો કે એવા ફૂલો જે હશે ને એ ફૂલો પશુઓને નહીં ખાય, કરે છે એમને થોડી ખોરપડી જાય છે. એટલે એવા પણ ફૂલો છે જે ઝેરી હોય છે. તો આ પ્રાર્થના દ્વારા જ્યારે અભિપ્સા પ્રગટ થતી હોય છે પૃથ્વીની, ત્યારે એ પૃથ્વીને બહુ મધુર લાગતું હોય છે, પરંતુ આ ભક્તિ તો એને માટે એક તીવ્ર અને સુપ્રિય વસ્તુ બની રહી છે. જે આંતરિક સુખ પ્રગટ થતું હોય છે, આત્માનો આનંદ પ્રગટ થતો હોય છે, બૌદ્ધિક ચેતના પર જાણતી હોય છે કે તું સર્વની સાથે એકરૂપ છે, તેમજ સર્વમાં આવી રહેલો છે, બધા સાથે એકરૂપ છે ને બધામાં પણ પ્રભુ છે. માતાજી એક ક્ષણ કહ્યું છે, જ્યારે માતાજી ગ્રીસમાં હતા અને હજી ભારતીય સંસ્કૃતિ એમનો આ જન્મમાં સંપર્ક સદાયો નહોતો, બાહ્યતા સંપર્ક સદાયો નહોતો, પણ પોતાના ક્રિશ્ચન ભાવ પ્રમાણે કરતા હતા, એમાં પ્રભુને ઉર્ધ્વ કક્ષાએ તો ક્રિશ્ચન લોકો માને છે, ઓ ધ ગોડ ઓફ હેવન સ્વર્ગમાં વસે છે એવા ભાવ તો એમના ઉર્ધ્વ કક્ષાએ ક્યાંક પ્રભુજી એમાં તો વસે છે, પણ એ લોકોમાં એવો ભાવ નથી કે પ્રભુ હૃદયમાં પણ વસે છે. જ્યારે માતાજીને અચાનક બીજે ભાષણ ફ્રેન્ચ ભાષામાં ભાષાંતર કરેલું ગીતાનું પુસ્તક મળ્યું, ગીતાનું પુસ્તક મળ્યું, ત્યારે એમાં ઉલ્લેખ આવ્યો વૃદ્ધ શ્રી અર્જુન પૃષ્ઠથી એનું ભાષાંતર કર્યું છે કે હે અર્જુન, આઈ એમ રિસાઇડિંગ ઇવન ઇન ધ હાર્ટ્સ ઓફ ઓલ ધ પર્સન. આ જ્યારે વાંચ્યું ત્યારે આમ માતાજીને આમ રોમાંચ ઉભા થઈ ગયા. માતાજીએ વર્ણન કર્યું છે એનું, કે મને લાગ્યું ઓહો આ તો નવું તત્વ મને જાણવા મળ્યું કે પ્રભુ આટલા સમીપ છે આપણા, દૂર દૂર પ્રભુ નથી બેઠા, આટલા સમીપ કે સમીપ પણ પ્રભુ પૂછી જ છે. આ ભાવ નિર્માણ થયો અને તે પછી એમને ગીતા પણ વાંચન ગીતા વાંચવા લાગ્યા અને એમાં તેમની સાધના આગળ વધી અને એ વખતનો ભાવ જાગવા લાગ્યો કે મારા મારી સાધનાને મદદ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ છે, એવો ભાવ જન્મવા લાગ્યો. જ્યારે પણ શ્રી કૃષ્ણનું ચિત્ર એમને વધતા ત્યારે કે આ ને મારા કૃષ્ણ જુદા છે, એમને જુદા દેખાતા હતા, એમને કૃષ્ણ સમજે, જે ધ્યાનમાં જે પ્રકટ થતો હતા એમને કૃષ્ણ સમજે કે આ કૃષ્ણ સાચા કૃષ્ણ છે, આ કૃષ્ણની વસ્તુ છે. પછી જ્યારે શ્રી અરવિંદને જોયા ત્યારે મને ખાતરી કે આ જ કૃષ્ણ છે, જે મારા ધ્યાનમાં પ્રકટ થતા હતા અને જે મને માર્ગદર્શન આપતા હતા એ આ છે, એમને ખાતરી થઈ. આપણે તો સાર તત્વ એમાંથી એવું લેવાનું છે કે આનો અર્થ એક નિશ્ચિત છે, શ્રી અરવિંદ અને ભગવાન શ્રી કૃષ્ણની ચેતના એકરૂપ બની ગઈ છે, એકરૂપ બની ગઈ હતી, એના સિવાય આવા ભાવ માતાજીમાં જન્મે જ નહીં. એટલે એ વખતે માધ્યમન સાથેની એકરૂપતા એમણે સાધ્ય કરી લીધી હતી અને 1926માં પછી પાર્થિવ કક્ષાએ એમને સાક્ષાત્કાર થયો અધિમનસનો. પરંતુ તમામ આવરણો અદૃશ્ય થઈ જવા જોઈએ અને સર્વ હૃદયોમાં પ્રકાશ પૂર્ણ બની રહ્યું છે. માતાજી એમ કે છે ફક્ત હૃદયમાં અનુભવવું અને બાકીના મારા જે કંઈ સ્વરૂપના તત્વો છે એમાં ન અનુભવ એમ ન થાય, એ તો અધૂરો યોગ છે. બધા તત્વોમાં બધા જ આવરણોમાં એ પ્રકાશ દેખાવો જોઈએ, સર્વ હૃદયમાં પ્રકાશ પૂર્ણ બની રહેવો જોઈએ. પછી મારામાં નહીં, પાછું પૂર્ણતાનો અર્થ માતાજી એમ કે છે કે મારા હૃદયમાં રહેલા પ્રભુ મારા બધા જ તત્વો મારફત પ્રકટ થાય એ પહેલી અવસ્થા. એટલું જ નહીં, એ જ પ્રભુ દરેકના હૃદયમાંથી એના દરેક તત્વો મારફત પણ પ્રકટ થાય, વૈશ્વિક કક્ષાએ પણ પ્રકટ થાય અને વૈશ્વિક વ્યક્તિગત કક્ષાએ પણ પૂર્ણ રીતે પ્રકટ થાય એવી માતાજીને અપેક્ષા છે. ઓ પ્રભુ, અમે કર્મ કરતા રહીએ અને કર્મમાં રહીને છતાં અમને આત્માની પૂર્ણ સ્વસ્થતા આપ, જેને લીધે અમને દિવ્ય તાદાત્મ્યની પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ શક્તિ મળી રહે. માતાજી એમ કે છે પ્રભુ, એ અમને ક્ષમતા આપ. કર્મ કરતા કરતા પણ અમે તારા સાથે એકરૂપ રહીએ. માતાજી એક ઝાટકે એક વસ્તુ સૂચવી દે છે, પૂર્ણ તાદાત્મ્યની પૂર્ણ જ્ઞાનની, પૂર્ણ તાદાત્મ્ય એ જ પૂર્ણ જ્ઞાન છે. ધ્યાન રાખજો, પૂર્ણ તાદાત્મ્ય એ જ પૂર્ણ જ્ઞાન છે. આ માતાજી સૂચવવા માંગે છે આપણને, તો એની પ્રાપ્તિ થવી જોઈએ. તદ્દન પ્રભુ સાથે એકરૂપ જઈને ચેતના, એનો અર્થ અહંકારથી ઉપર ઉઠીને અહંકારની બધી મર્યાદાઓને ધોઈ નાખીને, એની સીમિતતા બધી ભાંગી નાખીને, આપણે અસીમમાં પ્રવેશ કરીને જ પ્રભુ સાથે પૂર્ણ એકરૂપ પણ મેળવી શકે છે. હવે 30 જૂનની શરૂ થાય છે આ ભૂમિકાથી. મનુષ્યમાં જે વસ્તુ ખાસ કરીને ખૂટી છે તે સુસ્પષ્ટતા અને વ્યવસ્થા. દરેક તત્વ સ્વરૂપની દરેક અવસ્થા પોતાનું કાર્ય બીજા તત્વો અને વસ્તુઓ સાથે સંવાદ પૂર્ણ રીતે કાર્ય કરવાને બદલે પોતે સર્વે સર્વા થઈ રહેવા માંગે છે. પૂર્ણપણે સ્વયં સંચાલિત અને સ્વતંત્ર એ ભૂલ તો વિશેષ કરીને આખા વિશ્વમાં વ્યાપક અજ્ઞાનને કારણે છે. હવે એના આગળ જાય છે. ગયા પ્રાર્થનામાં એમ કહ્યું, બધા આવરણો મારફત પણ પ્રભુ પ્રગટ થવા જોઈએ. બધા આવરણો મારફત પ્રભુ ક્યારે પ્રગટ થાય એની અનુભૂતિ અહીંયા પણ ડિટેલમાં લઈ જાય છે આપણને, કે બધા આવરણોમાંથી પ્રગટ થવું કે શું. મનુષ્યમાં જે વસ્તુ ખાસ કરીને ખૂટી છે એ સુસ્પષ્ટતા અને વ્યવસ્થા. આપણું સ્વરૂપ એટલું વિસંવાદી છે, માતાજીએ ઠેકાણે બહુ વિચારમાં વર્ણન કર્યું છે. માનવને એમ લાગે છે કે મારું એક જ સ્વરૂપ છે એવું નથી, એક વેર વિખેર પાર્ટ પડેલા છે, એમાં થોડો ઘણો ભાગ સંગઠિત છે, બાકી બધા વેર વિખેર છે, પોતાની રીતે બધા કામ કરતા હોય છે. એવું આપણું આ સ્વરૂપ છે માનવી સ્વરૂપ. એટલું જ નહીં, એક માનવી સ્વરૂપમાં કેટલા માનવી સ્વરૂપો છુપાયેલા છે એ પણ આપણને ખબર હોતી નથી. ઘણી વખત આપણે અનુભવ કરીએ છીએ કે હું જે પોતાને સમજું છું એના કરતાં અમુક પરિસ્થિતિમાં જુદી રીતે વર્તવા લાગુ છું. કારણ શું? એની એક પોતાની પર્સનાલિટી હોય છે, એનું પોતાનું વ્યક્તિત્વ હોય છે, જે આપણી અંદર છુપાયેલું છે. એટલું જ હોય છે કે નોર્મલ માણસ હોય છે એમાં એક વ્યક્તિત્વ પ્રભાવી હોય છે અને એના કંટ્રોલ નીચે બીજા 2-4 વ્યક્તિત્વ હોય છે. એને લીધે એ નોર્મલ લાગે છે. અને જ્યારે પણ આ જે એક વ્યક્તિત્વનો કંટ્રોલ જતો રહે છે ત્યારે સ્પ્લિટ પર્સોનાલિટીની ઘટના બનતી હોય છે. સાયકોલોજીકલમાં કહેવાય સ્પ્લિટ પર્સોનાલિટી, એટલે એક જ શરીરની અંદર 2 વ્યક્તિત્વ નિર્માણ થતા હોય છે, ઘણી વખત પરસ્પર વિરોધી હોય છે. તમે કદાચ ઓલી મિસ્ટર જેકિલન અને ડૉક્ટર હાઇડ પ્રસિદ્ધ નોવેલ છે, એમાં આ જ સ્પ્લિટ પર્સનાલિટીનો દાખલો આપ્યો છે. એમણે મિસ્ટર જેકિલ બહાર માણસ, ઉપકારી માણસ, પોતાના ગામમાં રહેતો હોય છે, ખૂબ જ ઉદાર, એકદમ બધાને પ્રેમથી જોતા ગયેલી, બધાને મદદ કરે, કોઈ પણ કંઈક મને મદદ કરો દોડીને જાય, શક્ય એટલી મદદ કરે, એટલો પરોપકારી લ્યો. પણ એ કંઈ પ્રયોગ કરતો હતો ને પ્રયોગ કરતામાં કોઈ એણે દવા કરીને દવા પીધી એણે એમાંથી સ્પ્લિટ પર્સનાલિટી થઈ ગઈ. એમાંથી એક નવું વ્યક્તિત્વ ડૉક્ટર જેકિલ મિસ્ટર હાઇડ, ડૉક્ટર જેકિલ હતા, મિસ્ટર હાઇડ પ્રકટ થાય એમાંથી, જે ગુપ્ત રીતે એના સ્વરૂપમાં હતું. એ એકદમ ક્રૂર ખૂની. આ ડૉક્ટર જેકિલ રાત્રે એ સુઈ જાય એટલે મિસ્ટર મિસ્ટર હાઇડ જાગૃત હતો. પછી એ ગામડું ફરતો રાત્રે અને જે કંઈ મળે એના ખૂન કરી નાખતો, મારી નાખતો, આવીને સુઈ જતો. ડૉક્ટર જેકિલ આ વસ્તુ ખબર જ નહોતી કે પોતે ખૂન કરી ગયા છે. રોજ જોયે કે પોતાના કામ પર લોહીના ડાઘા. ક્યાં ક્યાંથી આવેલો એ ખબર જ પડી નહીં. લોહીના ડાઘા ક્યાંથી આવ્યા એટલે બચારો શરમ આવી નહીં, ક્યાંક નાખી દે પાછા હશે હોય કંઈક. આપણને ખબર કંઈ બહુ આ થવા લાગ્યો, અપસેટ થવા લાગ્યું કે આ શું છે, મને સમજાતો નથી શું ઘટનાઓ થઈ રહી છે. ગામમાં હાહાકાર મચી ગયો. લોકોએ નક્કી કર્યું કે આજે રાત્રે ખૂની જે ફરે છે ને એને પકડવો જરૂરી છે. એટલે ડૉક્ટર જેકિલ પાસે જ આવે છે કે આપણે શું કરીશું. ખૂન કરનારો નક્કી માનવ છે. ડૉક્ટર જેકિલે સૂચના આપે ભલે, પોતે જ પ્લાનિંગ કરે છે, ધ્યાન રાખજો. પ્લાનિંગ કરે છે આપણે એમ કરે કે મોટો ખાડો ખોદી નાખીએ મેઇન રસ્તા પર ને ઢાંકી દઈએ. પેલો આવશે ને એને ખબર નહીં હોય, ખાડો પડશે એટલે બહાર નીકળી જ નહીં શકે, ઊંડો ખાડો પડવાનો. તૈયાર કર્યો. ડૉક્ટર જેકિલને આ વસ્તુ ખબર હતી. રાત્રે જ્યારે મિસ્ટર હાઇડ પ્રકટ થયો એને આ વસ્તુ ખબર નહોતી. જુઓ તમે કલ્પના કરો, મિસ્ટર હાઇડને કલ્પના હતી અને એ રાત્રે ખૂન કરવા નીકળે છે, એનો લખાડામાં પડે છે. બાકી રાત્રિ ધુઆ બુઆ થાય છે મિસ્ટર હાઇડ, કંઈ કરી શકતો નથી, ઉપર ચડી શકતો નથી. સવાર થાય છે, મિસ્ટર હાઇડની તાકાત ધીમી પડવા લાગે છે, મંદ થવા લાગે છે, નિશુદ્ધ થઈ જાય છે. ઉઠે છે તો ડૉક્ટર જેકિલ ઉઠે છે એમાંથી. ને આશ્ચર્ય કે જેમાં ખાડામાં કેવું આવી ગયો એ ખબર નથી, કેવું થાય કે મારા ખાડામાં કેવું રીતે પડ્યો. હું એમને બેઠો છે માથે, આપણે લોકો આવે છે કે અરે કોઈ ફરી વડે જોવે છે તો મિસ્ટર જે કે આવે જોતા હોય છે બહાર કાઢે. તમે કયું પડ્યા કે મને ખબર નથી, હું કહ્યું મને શું થયું મને કંઈ ખબર નથી. કે બહુ લોકો વિચાર શું હશે આ વખતે. પછી આ મિસ્ટર જેકિલને સંશય આવે છે, હું આજે પ્રયોગ કરું છું ફોન પર સંસ્થાન પીવાનો વગેરે, એમાંથી કોઈ પ્રોબ્લેમ નથી ને. એટલે એમાંથી પછી એ બધું ડ્રોપ કરે છે અને પછી મિસ્ટર હાઇડનું પ્રકટ થવું અને ખૂન કરાવી કરવાનું બંધ થાય છે. એ આ ઘટના બતાડી છે. પણ દરેક વ્યક્તિમાં આ પ્રકારનો મિસ્ટર હાઇડ હોય જ છે. સાયકોલોજી છે, સ્પીક પર્સનાલિટી છે. સામાજિક બંધનોને કારણે માનવ જે પોતાની ઉર્મિઓ છે, પોતાની ભાવનાઓ છે, દબાવી રાખે છે. એ દબાવેલી ભાવનાઓમાંથી આ મિસ્ટર હાઇડ તૈયાર થતો હોય છે ગુપ્ત રીતે નીચે, એમ માનવશાસ્ત્ર કહેતો છે. આપણે ત્યાં કલ્પના જુદી છે. આપણા આપણા સ્વરૂપમાં, આપણી ચેતનામાં ગત જન્મના બધા જ સ્વરૂપો અંદર બીજ રૂપે રહેલા જ છે. એમાંથી કોઈ સ્વરૂપને જો પ્રકટ થવાનો ચાન્સ મળી જાય તો આવી ઘટનાઓ થતી હોય છે, આવી ઘટનાઓ થતી હોય છે. એક જ શરીરને બે સ્વરૂપો વાપરતા હોય છે. સામાન્ય માણસમાં એનું ગત જન્મનું સ્વરૂપ હોય છે અને આ જન્મનું સ્વરૂપ હોય છે. સામાન્ય માનવમાં જ્યારે પ્રકટ થતું હોય છે આ ગત જન્મના કંઈ સંસ્કાર હોય છે આ, ત્યારે અંદરના અંદરની ખળભળાટ અનુભવે છે એને દબાવી દે પાછો, બીજું કંઈ થતું નથી. આવો જ પ્રકાર જ્યારે બાધાઓ થતી હોય છે, વળગાડ કહે છે જેને, અરવિંદ પણ માન્ય કહ્યું છે કે વળગાડ પ્રકાર છે જ, હજી એવું કંઈ નહીં. એમણે બે પ્રકારના વળગાડ બતાડ્યા છે. એક વળગાડ હોય છે એ ઘડતરનો હોય છે. ઘડતર એટલે એવું હોય છે કે કોઈ વ્યક્તિએ કોઈ બહુ તીવ્ર રીતે કોઈ ભાવના કરી હોય, કોઈ વિચાર કર્યો હોય, તો એનું એક પ્રાણમય વાદળું એમાં એના શરીરમાંથી સ્વરૂપ બહાર નીકળે છે અને એ એક વિશિષ્ટ આકાર લેતું હોય છે. હવામાં વાદળાને જોયું, એ વાદળાનું ઘડતર છે, એ આમ આખા વાતાવરણમાં પ્રવાસ કરતું જતું હોય છે, વિશ્વના પ્રવાસન થઈ જતું હોય છે. જે કોઈ વ્યક્તિ ગ્રહણશીલ લાગે એમાં એ આવી જાય છે અને એના પ્રભાવ નીચે એ વ્યક્તિ એમ વર્તવા લાગે છે. આ એક વળગાડનો પ્રકાર છે. એમાં એમણે કીધું છે કે એમાં ઘડતરના પ્રભાવ નીચે પણ માણસ ચિત્ર વિચિત્ર વર્તન કરવા લાગે છે. આ એક પ્રકાર છે. બીજો પ્રકાર એવો છે કે ખરેખર કોઈ દુર્ગતિ પામેલો જીવ નબળા માણસનું મન ઠીકઠાક કરી લે છે અને એને સાધન કરી વાપરતા છે, એ પણ હોઈ શક્યતા છે. દાખલા તરીકે શ્રી અરવિંદે આનો ખાસ ઉલ્લેખ કર્યો છે. દિલીપકાય રોયના રોય પોતે ઉલ્લેખ કર્યો છે એમાં કે એમના જે શિષ્ય ઇન્દ્રાબેનને એક બ્લેક મેજિશિયન સિક્યોરિટી એને પકડવા લઈને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો અને એ વખતે દિલીપ કુમાર રોયને કીધેલું કે તમે એમના વિચારો પાસે જ બેસજો 4-5 દિવસ સુધી, હું અહીંથી શક્તિઓ મોકલું છું. એમ શ્રી અરવિંદે કીધેલું એમને. દિલીપ કુમાર એમના ઓસિકા નીચે ઇન્દિરાબેનના ઓસિકા નીચે પાસે જ બેઠા રહેતા, એમને ગુરુ માનતા હતા ઇન્દિરાબેન. પછી 5 દિવસમાં બધું એ બધું ક્લિયર થયું. પછી એમણે કીધું કે હવે તમે ત્યારથી પછી ઇન્દિરાબેન મુક્ત થયા એ તકલીફમાંથી. તાંત્રિકને પછી ઊંધો પરિણામ થયો, તાંત્રિક મરી ગયો, બધા ઉલ્લેખો છે બધા. આવી ઘટના પણ શ્રી અરવિંદે વર્ણન કરી છે. તો આ પ્રકારનું હોઈ શકે છે. આ તો બહુ તીવ્ર પ્રકારનું કહું છું, પણ આપણા જે તત્વો હોય છે એ પણ સ્વતંત્ર રીતે વર્તતા હોય છે. આપણું પ્રાણ તત્વ પોતાની રીતે વર્તતું હોય છે, મન પોતાની રીતે વર્તતું હોય છે, શરીર પોતાની રીતે વર્તતું હોય છે, દરેક પોતાની રીતે વર્તવા માંગે છે, કોઈના કંટ્રોલ નીચે રહેવા માંગતો નથી. અને એને કારણે આપણા મનમાં જે તાણ નિર્માણ થાય છે, સંઘર્ષ નિર્માણ થાય છે, એનું કારણ એ આપણે ઘણો અનુભવ હોય છે કે આ કરું કે આ કરું, આ કરું કે આ કરું. કારણ બે તત્વોની માગણી સામસામે આવીને ઉભેરી જાય છે અને એક વખતે આપણે આ તાણ અનુભવ થાય, સંઘર્ષ અનુભવતા હોય છે. શ્રી અરવિંદે બહુ સરસ કહ્યું છે પુસ્તકમાં, મને લાગે 1910માં એમણે જે પુસ્તક લખેલું સાધના વિશેનું, એમાં એના ઉલ્લેખો છે. દરેક તત્વે ખરેખર શું દિવ્ય કાર્ય કરવું જોઈએ એ નિશ્ચિત છે. બુદ્ધિએ શું કરવું જોઈએ, મને શું કરવું જોઈએ, ચિત્તે શું કરવું જોઈએ, અહંકારે શું કરવું જોઈએ, આનો નિશ્ચિત દિવ્ય કાર્ય છે. પણ આપણા તત્વો શું કરે છે કે પોતાનું કામ છોડી દે છે અને બીજાનું કામ પકડે છે, બીજાનું કામ કરવા માંગે છે. શ્રી અરવિંદના અને શબ્દો છે કે એ વ્યક્તિ ધર્મશંકર શબ્દ વાપરે છે. શ્રી અરવિંદ વ્યક્તિ ધર્મશંકર શબ્દ વાપરે છે. ધર્મશંકર શબ્દ વ્યક્તિ બહુ વપરાતો હતો. ધર્મશંકર એટલે બ્રાહ્મણ હોય બ્રાહ્મણનો ધર્મ છોડીને ક્ષત્રિયનો ધર્મ પાળે, ક્ષત્રિય હોય ક્ષત્રિયનો ધર્મ ભણીને વૈશ્યનો ધર્મ પાળે, વૈશ્ય વૈશ્યનો ધર્મ છોડીને ક્ષુદ્રનો ધર્મ પાળે, એને ધર્મશંકર કહેતા. એને ધર્મશંકર કહેતા. શંકર એટલે મિશ્ર થઈ જવું, મિક્સ થઈ જવું, બદલાઈ જવું, આ શંકર શબ્દ છે. વર્ણશંકર એને કહેતા, વર્ણશંકર. શ્રી એકીકાળ શબ્દ વાપરે છે ધર્મશંકર. તે વખતે પાછું કીધું છે પરધર્મો ભયાવહ. આ જે ગીતાનું વાક્ય છે એનું સ્પષ્ટીકરણ આપતા કીધું પરધર્મો ભયાવહ. એનો અર્થ એમ નથી કે હિન્દુ ધર્મ હોય તો હિન્દુ ધર્મ પાળવો ને ક્રિશ્ચિયનના પાળવો ને ક્રિશ્ચિયન હોય ને હિન્દુના પાળવો, હિન્દુનો હોય ને જૈન નહીં પાળવો કે જૈને બુદ્ધો નહીં પાળવો, એવા ધર્મની વાત જ નથી. આપણા શરીરમાં જે તત્વો છે એનો જે પોતાનો સ્વધર્મ છે, પોતાનું જે દિવ્ય કાર્ય છે, કર્મ છે જેનું, જે કરવું એને સ્વધર્મ કહે છે. સ્વધર્મમ નિધનમિ શ્રેયા. આ અર્થનો ગીતામાં આ પ્રમાણે અર્થ લગાડ્યો છે શ્રી અરવિંદે. સ્વ స్వధర్మణి నిజయం శ్రేయ పరధర్మో భయావ. જે મન કાર્ય છે તે ઇન્દ્રિયોએ મોકલેલા હોય, સંસ્કારો છે, સંવેદનાઓ છે, એમને એકત્ર કરવાના, રિસીવ કરવાના અને ચિત્તની પાસે મોકલી આપવાના, ટ્રાન્સમિટ કરવાનું કામ છે એનું. એણે એમાં અર્થ લગાડવાનો પ્રયત્ન કરવાનો નથી, એ બીજી કોઈ અંદર મિક્સ કરવાનું નથી. હી ઇઝ અ પોસ્ટમેન, એ જ કામ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી. ચિત્ત શું કરવાનું છે? તો ચિત્તે જે કંઈ જુદા જુદા સંવેદનો આવ્યા હોય તો એમાંથી માનસ ચિત્ર નિર્માણ કરવાનું છે, અને એના માટે પોતાની જૂના સંસ્કારો છે જેને આપણે સ્મૃતિ કહીએ છીએ, એ સ્મૃતિમાંથી હેલ્પ લેવાની છે અને એમાંથી માનસ પ્રતિમા નિર્માણ કરવાની છે. દાખલા તરીકે ગુલાબ આપણે જોતા હોઈએ તો ગુલાબની વિવિધ સંવેદનાઓ વિવિધ ઇન્દ્રિયો મારફત આપણને અંદર આવતી હોય છે. નાક દ્વારા સુગંધની સંવેદના આવે, હાથ દ્વારા ટાઢકની અથવા કોમળતાના સંવેદનો જાગે, આંખ દ્વારા આછા ગુલાબી રંગની સંવેદના જાગે, પ્રકારની સંવેદના જાગે. બધા પ્રકારની સંવેદનાઓ જુદી જુદી ઇન્દ્રિયો મોકલતી હોય છે, એ બધી વેરવિખેર સ્થિતિથી આવતી હોય છે, એ એસેમ્બલ કરવાનું કામ ચિત્ત કરતું હોય છે. આ જે સંવેદનોને એસેમ્બલ કરવાનું કામ, જોડવાનું કામ, એમાંથી માનસ પ્રતિમા તૈયાર કરવાનું કામ, એ કામ ચિત્તનું છે. ચિત્ત પછી એનો અર્થ નથી લગાડતો, એ માનસ પ્રતિમાને બુદ્ધિ પાસે સોંપી દે છે. બુદ્ધિ પાસે પોતાના સ્મૃતિમાંથી આવેલું જે માનસ ચિત્ર નિર્માણ થયેલું એ પણ આપે છે, એ બુદ્ધિ પછી કમ્પેર કરે છે. ભૂતકાળનો આ માનસ ચિત્ર છે, સ્મૃતિ આ છે, અત્યારે એ સંવેદનો આવે છે, એક્ઝેક્ટ મળે છે કે નહીં. જેમ બેંકમાં તમે જોશો કે કોમ્પ્યુટરમાં દેખાય સિગ્નેચર કાર્ડ દેખાય, એના પરથી અત્યારે જે અત્યારે પ્રેઝન્ટ થયો હોય એની સિગ્નેચર રિટર્ન કરતો હોય છે અધિકારી. એ રીતે એક્ઝેક્ટલી બુદ્ધિ અર્થઘટન કરતી હોય છે, એનો અર્થ લગાડવાનો પ્રયત્ન કરે છે. એ બુદ્ધિ લગાડવાનું કામ એટલે એ બુદ્ધિનું કામ છે. તે પછી બુદ્ધિ એ અર્થઘટનને મોકલે છે અહંકાર પાસે. અહંકાર એને જે જ્ઞાન મળે છે આ અર્થઘટન રૂપે, એનો જીવનમાં કેમ ઉપયોગ કરવો એનો નિર્ણય લે છે. એનો જીવનમાં ઉપયોગ ચેતનાના વિકાસ માટે કરવો જોઈએ, એ અહંકારનો ધર્મ છે. આ રીતે ચારેયના ધર્મો જુદા છે. ઇન્દ્રિયોનું કામ છે સંવેદનો બહારથી વસ્તુમાંથી ગ્રહણ કરવા, મન તરફ મોકલવા. મનનું કામ છે કે બધી સંવેદનાઓને ભેગી કરીને ચિત્ત પાસે રજૂ કરવાની. ચિત્તનું કામ છે કે એને એસેમ્બલ કરીને માનસ ચિત્ર નિર્માણ કરવાનું અને બુદ્ધિને આપવાનું. બુદ્ધિનું કામ છે કે માનસ ચિત્ર અને પૂર્વની સ્મૃતિમાંથી અર્થઘટન કરવાનું અને એમાંથી જે જ્ઞાન મળે એ જ્ઞાન અહંકારને આપવાનું. અહંકારનું કામ છે જ્ઞાનનો ઉપયોગ કરીને ચેતનાનો વિકાસ કરવાનો. ઇન્ડિયન, ધીસ ઇઝ ઇન્ડિયન સાયકોલોજી, ધ્યાન રાખજો. જ્યાં સુધી ઇન્ડિયન સાયકોલોજી નહીં સમજાય ત્યાં સુધી આપણને યોગ સૂત્રોનો અર્થ જરા પણ નહીં સમજાય. યોગસૂત્રો પાતાળ યોગસૂત્રો છે, આ ટોટલ ઇન્ડિયન સાયકોલોજી પર આધારિત છે. એ જ્યારે શબ્દો વાપરે છે ત્યારે એક્ઝેક્ટ આ સાયકોલોજીના સંદર્ભમાં જ વાપરે છે. એના સંદર્ભ સાથે જ તમે એનું સ્પષ્ટીકરણ સાથે ક્લિયરિટી આવી જશે તમને, અધરવાઇઝ નોટ. શીખી પણ નથી હોય તો આ રીતે આપણે જે આંતર ઇન્દ્રિયો છે અને બાહ્ય ઇન્દ્રિયો છે એના જે ધર્મો છે, મૂળભૂત ધર્મ છે, નેચરલ વર્ક છે જેનું જે છે, ઇટ ઇઝ હિઝ સ્વધર્મ, એનું સ્વધર્મ છે. એને પોતાનો સ્વધર્મ જ પાળવો જોઈએ. સ્વધર્મે નિધનમ શ્રેયઃ, આ વાક્યનો અર્થ ગીતામાં શ્રી અરવિંદે આ રીતે લગાડ્યો છે. પરંતુ આપણા ઘટકો જે છે, તત્વો છે, એ એટલે એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે આપણા જ્ઞાનને કારણે કે એકબીજાને એકબીજા કામ કરવા લાગે છે અને એને કારણે અસ્તવ્યસ્ત થઈ જાય છે અને એને કારણે આપણામાં અજ્ઞાન જન્મે છે. સ્પષ્ટતા નથી, વ્યવસ્થા નથી, એને કારણે અજ્ઞાન જન્મતું હોય છે. માતાજી અહીંયા એક શબ્દમાં કહે છે આપણને મનુષ્યમાં જે વસ્તુ ખાસ કરીને ખૂટી છે તે છે સુસ્પષ્ટતા અને વ્યવસ્થા. હું આ બે શબ્દોનો અર્થ સમજાવી રહ્યો છું. સુસ્પષ્ટતા શું છે અને વ્યવસ્થા એટલે શું, આ બે વસ્તુ. આંતરિક રીતે આપણે સુસ્પષ્ટ હોવું જોઈએ, કયું તત્વ હોય, કયું કામ કરવાનું છે એ પ્રમાણે એના પછી એ જ કામ લેવું જોઈએ. અને વ્યવસ્થા હોવી જોઈએ એકબીજામાં, એ લોકો એકબીજા પર એન્ક્રોચમેન્ટ ન કરે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. વ્યવસ્થા દરેક તત્વ સ્વરૂપની દરેક અવસ્થા પોતાનું પડે બીજા તત્વો અને અવસ્થાઓ સાથે સંવાદપૂર્ણ રીતે કાર્ય કરવાને બદલે પોતે સર્વે સર્વા થઈ રહેવા માગે છે. આજે દરેકે પોતાનું કામ કરાવવાના બદલે કોઈ પણ એક ડિક્ટેટર થઈ ગયા છે અને હું જ બધું કામ કરીશ નિર્ણય લેવા છે. આ ડિક્ટેટરશીપ ખૂટી છે એમ માતાજી કહે છે. અર્થમાં એવું છે કે અહંકાર તત્વ એવું છે કે એમ કહે છે હું એમ હું કરું એમ જ કરવાનું, તમે કહો એમની મન નહીં ચાલે, આવો જ અર્થ જોઈએ મારે, મારે આમ જ કરવું જોઈએ. બુદ્ધિ તત્વ કહે છે કે હું નિર્ણય આપું જઈશ, કોને થવું જોઈએ તમારે, બાકી કોઈ નિર્ણય કરવાનો છે. મન પર તો વચમાં કહે છે. દાખલા તમે ઘણી વાર જુઓ છો ને ઓફિસમાં મળવા જવા તો કટાવાળો છે એ કટાવાળો વધારે મગરૂ રહ્યો અધિકારી કરતા. બહુ વધારો સામાન્ય માણસ આવે છે કે મારે આ પ્રોબ્લેમ છે, એ પ્રોબ્લેમ હોય તો એનો નિયમ છે, આ નિયમ છે, આના છે બીજો કોઈ તમારો સાહેબ પણ બીજો નિર્ણય નહીં આપી શકે. સાહેબ તો બધા ક્યાંક પોતાના ઓફિસમાં બેઠા હોય છે, પટાવાળો જ નિર્ણય આપી દેતો હોય છે. આમ જ થવું જોઈએ. ધર્મશંકર છે, આ ધર્મશંકર છે. મનનું કામ આ પ્રકાર હતું, એ પટાવવાનું કામ છે, પણ મન પટાવવાને બદલે એ અધિકારીનો નિર્ણય લઈ લે છે કે મારે ના ના આમ જ છે અને ખબર છે. આને ધર્મશંકર કહેવા છે. તો શ્રી અરવિંદ કહે છે કે આપણા સ્વરૂપમાં ધર્મશંકર ન થવું જોઈએ. ખુદ પોતાનો સ્વધર્મ બીજી કંઈ બજાવવો નથી, એ સ્વધર્મ છે એમ કે છે. બધા સર્વે સર્વા થઈને રહેવા માંગે છે, પોતે પૂર્ણપણે સ્વસંચાલિત અને સ્વતંત્ર રહેવા માંગે છે. બધા સ્વસંચાલિત, હું નિર્ણય લઉં બીજી પાછું, અને એની રીતે જે ક્લેશ થાય છે એના કારણે જે સંઘર્ષ થાય છે એમાંથી આપણા દુઃખો જન્મતા હોય છે. દુઃખો જન્મવાનું મૂળ કારણ જ છે. જો આંતરિક રીતે આપણા બધા તત્વો સુસંવાદમાં રહેતું હોય તો દુઃખ નિર્માણ થવાનું કોઈ કારણ નથી, એક્સેપ્ટ શારીરિક દુઃખ, શારીરિક વેદનાઓ, રોગને કારણે જે વેદનાઓ થતી હોય શ્રી અરવિંદ કીધું છે. તો એમાં એવું હોય છે કે શરીરનો પોતાનો જ કંટ્રોલ થતો નથી, આજુબાજુના વાતાવરણમાંથી જે અટેક થતી હોય એને કારણે શરીરને અમુક સમય સુધી એ પોતે વિખાઈ જતું હોય છે અને એની દુઃખો આપણને ભોગવવા જ પડે છે. પણ આંતરિક રીતે તો તમે સુસંવાદ સ્થિતિમાં રહેવું જોઈએ, ખરેખર રહેવું જોઈએ. આપણે એ ભૂલ તો વિશેષ કરીને આખા વિશ્વમાં વ્યાપક અજ્ઞાનને કારણે છે. અજ્ઞાન છે મૂળ રાજા છે, એ આત્મતત્વ છે. જે જ્ઞાન હોય છે, જે જ્ઞાન સ્વરૂપ છે, એ આત્મતત્વ અહંકારની પાછળ જે છે, અહંકારને તો ડિલિગેશન ઓફ પાવર્સ આપેલા છે. એટલે એની ટાઈમ ઇટ કેન બી વિડ્રોન, વિડ્રોન વખતે પાછા ખેંચી શકાય છે. ડિલિગેશન પાવર્સ ખેંચી શકાય છે, બદલી શકાય છે. પણ અહંકારને એવું લાગે છે કે હું જ રાજા છું, હું જ નિર્ણય લઉં છું. એમાં જ અજ્ઞાન નિર્માણ થતું હોય છે અને એના અજ્ઞાનને કારણે અને એની હુકમને કારણે બુદ્ધિ પોતાની રીતે કામ કરે છે, મન પોતાની રીતે કામ કરે છે, ચિત્ત પોતાની રીતે કામ કરે છે. બધા આપસમાં બાકડતા હોય છે, ઝઘડતા હોય છે, એનાથી દુઃખ નિર્માણ થતું હોય છે. પરંતુ આ પ્રવૃત્તિઓ અલગ અલગ અને અવ્યવસ્થિત છે એમ ઘણી પ્રયત્ન કરવો, મારો એકલાનો સંકલ્પ વિદ્યમાન રહે એટલા માટે સ્વરને દબાવી દેવી, એ અસ્તિત્વ માટે કોઈ કારણ ન રહે. પરંતુ એ તો એક તદ્દન વાહિયાત અને અશક્ય દુઃસાહસ ગણાય. એનો અર્થ એમ નથી કે બધા તત્વોને કચડી નાખવા છે, સામ્યવાદ નિર્માણ કરી નાખવો છે, એવું નથી. માતાજી એ વાત કહેવા માંગે છે. પરંતુ પ્રવૃત્તિને અલગ અલગ અને અવ્યવસ્થિત છે એમ ગણીને ખલાસ જ કરી નાખવાના, ભાંગી નાખવા બધાને, મનને પણ ભાંગી નાખવો અને ચિત્તને પણ ભાંગી નાખવો અને બુદ્ધિને પણ ભાંગી નાખવો અને અંતને પણ ભાંગી નાખવો, ઉગ્ર તપશ્ચર્યા દ્વારા, ઉગ્ર ફળ દ્વારા બધાને ખલાસ કરી નાખવાના, ઉગડા પાડી નાખવાના. તો એ તો ખોટું છે, મોટા મોટી ભયંકર ભૂલ થશે. એનું કારણ શું છે? માતાજી પોતાના વર્ગોમાં આની ચર્ચા કરી છે, બહુ સરસ કરી છે. તમે પ્રભુનું એક કાર્ય, એક આયોજન જે ચાલુ છે ને, એને તદ્દન બંધ કરી નાખવાનો આ પ્રકાર છે. ફેક્ટરી બંધ કરી નાખવાનો પ્રકાર છે. ફેક્ટરીમાં આ વ્યવસ્થા હોય તો ફેક્ટરી બંધ ન કરવી જોઈએ, એમનું પ્રોડક્શન વ્યવસ્થિત કેમ થાય એમ સુધારવી જોઈએ. એના બદલે ફેક્ટરી લિક્વિડેશન લઈ જવું એનો કોઈ અર્થ નથી. તો એક પ્રભુને એક કાર્ય તદ્દન તમે નિષ્ફળ કરી નાખવા માગો છો, તમે વિકાસ જ કરી નાખવા માગો છો, લિક્વિડેટ કરી દેવા માગો છો, એવો અર્થ છે. પ્રભુનો એક સાધન તમે જૂઠવી લેવા માગો છો, મોટા મોટો ગુનો છે. એટલે ઉગ્ર તપશ્ચર્યાથી મનને નબળું પાડી નાખવાનું, બુદ્ધિને નબળી પાડી નાખવાની, ચિત્તને નબળું પાડવા પર કે અહંકારને નબળું પાડી નાખવાનું એને કરવું જોઈએ. બધાને એ આત્મતત્વના નિયંત્રણ નીચે યોગ્ય રીતે લાવીને દરેકને પોતાનું કાર્ય સોંપવાની વ્યવસ્થા આપણે કરવી પડશે. વેદોમાં મંત્ર આવે છે, સામ્રાજ્યમ વૈરાજ્યમ અધિરાજ્યમ, ગણપતિનો મંત્ર છે. ગણપતિનું આહ્વાન કરે ને ત્યારે આ મંત્ર બોલાતો છે. એમાં આ છે, એમાં સામ્રાજ્ય એટલે આંતરિક એવી વ્યવસ્થા જેમાં આત્મતત્વના સ્વભાવ નીચે અને નિયંત્રણ નીચે બધા સુબેદારો આવી જાય, બધા રાજાઓ આવી જાય. મનનું રાજ્ય છે એનો રાજા છે, મન છે એ પણ આ સમ્રાટની સામે નમી પડે, ચિત્તનો સ્વામી જે રાજા છે એ પણ આ સમ્રાટ આત્મતત્વ સામે નમી પડે, બુદ્ધિનો રાજા છે એ પણ નમ્ર થઈને આત્મતત્વ સામે ઝૂકી પડે અને અહંકાર પણ ઝૂકી પડે. બધા રાજાઓ આ પ્રમાણે ચાકર થઈને જો આત્મારૂપી સમ્રાટના સામે ઝૂકી જાય એમને કહેવાય છે સામ્રાજ્યમ. સામ્રાજ્યની અવસ્થા પડે. આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવસ્થા છે. નીચલી અવસ્થા શું છે? આત્મતત્વ પોતાની અમુક અહંકાર થોડો સાત્વિક થઈ જાય, થોડો વ્યક્ત થઈ જાય ત્યારે થોડીક સત્તાઓ એને આપી દેવામાં આવે છે. આત્મતત્વ તો પૂછી પડતું નથી, પોતે સાક્ષી ભાવે પાછળ બેસે છે અને પોતાના અધિકાર અહંકારને આપી દે છે, સાત્વિક અહંકારને આપી દે છે, ભક્ત અહંકારને આપી દે છે, જ્ઞાની અહંકારને આપી દે છે. ત્યારે ઓલો અહંકાર છે એક સુભેદાર તરીકે બુદ્ધિને મનને ચિત્તને કંટ્રોલ કરતો હોય છે. અધિરાજ્યમ, આને અધિરાજ્યમ કહે છે. મૂળ તો આ પ્રાચીન આર્ય સંસ્કૃતિમાંની રાજ્ય પોલિટિક્સ પોલિટિકલ સાયન્સ છે. આપણો આ રાજ્ય સંસ્થાના પ્રકાર છે, પણ અહીંયા આધ્યાત્મિક અર્થમાં એ શબ્દો વાપર્યા છે, ધ્યાન રાખો. ડેમોક્રેસીના પ્રકાર પાડેલા છે, તેમાં એવો પણ પ્રકાર છે, એવા પણ રાજ્યો છે કે જ્યાં રાજ્ય જેવો પ્રકાર જ નથી. નાનકડું ગ્રામ રાજ્ય રહેતું એ વખતે એવા એવા પણ રાજ્યો હતા કે જેમાં કોઈ રાજા પણ નહોતો, પ્રમુખ પણ નહોતો. કોઈ પણ પ્રશ્ન નિર્માણ થાય તો રાત્રે સામૂહિક સભા થતી બધા મળી નિર્ણય લેતા, સામૂહિક. અને વૈરાજ્યમ કહેતા, વૈરાજ્યમ એટલે અનાર્કી જેવો. આજે અનાર્કિસ્ટ જેમ કહે છે કે એને રાજ્ય જ નહીં કોઈ, એ પ્રકારનો રાજા વિહીન રાજ્ય વિહીન એવું પણ એક શાસન હતું, એને વૈરાજ્યમ કહેતા. એ લોકો એક પ્રકાર છે વૈરાજ્યમ. અધિરાજ્યમ એટલે આમ એ કીધું, એમાં લોકરાજ્યમ એ પણ શબ્દ હતો લોકોનો, ડેમોક્રેસી જેને કહેવાય એ પ્રકારનો. જે અધિરાજ્યમ જેમાં કોન્સ્ટિટ્યુશનલ હેડ હોય, રાષ્ટ્રપતિ જેમાં હેડ છે એ રીતે અધિરાજ્યમની સ્થિતિ હતી. અને સામ્રાજ્યમ એ છેલ્લો પ્રકાર હતો. ચેતનાના વિકાસના પણ આ તબક્કે જણાવેલા છે. આ રીતે આપણે ચેતનાનો વિકાસ કરવાનો છે, બધા તત્વોને કચડીને સામ્યવાદની જેમ બધાને એક રોલર નીચે ફેરવીને એક સપોર્ટ કરી નાખવાના. એ પ્રયોગ તો બહુ ખરાબ છે, માહિતી છે. અહીંયા આ પ્રવૃત્તિઓ અલગ અલગ અને અવ્યવસ્થિત છે એમ ઘણી પ્રયત્ન કરવો, તારો એકલાનો સંકલ્પ વિધાન રહે એટલો સર્વને દબાવી દેવી, એટલે પછી એકાંતમાં કરવામાં આવે પછી એ ક્ષતિના અસ્તિત્વને માટે કોઈ કારણ ન રહે. આ પ્રકારે સમજવું ઇતર પરંતુ એ તો એક તદ્દન વાહિયાત અને અશક્ય દુઃસાહસ ગણાય. ઉગ્ર તપશ્ચર્યાથી મન નીતિથી સાચું આત્મતત્વ પ્રકટ થતું નથી. આત્મતત્વ એને ગભરાઈ જાય છે. કઠોર ઉપવાસ, કઠોર તપશ્ચર્યા એને કારણે તત્વોને નબળા પાડવા, એ જે નબળા પડી જવાથી એ વખતે જેમ માંદો નાગ હોય ને, કરડે નહીં પછી પડ્યો એમના સુસ્ત, પણ એ નાગ જ છેલ્લે જ્યારે પણ તાકાત આવશે ત્યારે પાછું ફેર ઉપાડશે, એવી અવસ્થા થઈ જાય છે. એટલે એવી અવસ્થા એ ખોટી અવસ્થા છે. એ પ્રકારની સાધના એ તો ખોટા માર્ગે જવાની સાધના છે. એ તો નિશ્ચિત છે કે કોઈ વસ્તુને સુવ્યવસ્થિત કરવા કરતા એને દબાવી દેવી એ સહેલું છે. આ રીતે સુવ્યવસ્થિત કરવા કરતા એને દબાવી દેવી એ તો સહેલી વસ્તુ છે. એમાં કંઈ બહુ સાધના માટે બહુ કઠોર દબાવવાની જરૂર નથી. પરંતુ એક સંવાદપૂર્ણ સુવ્યવસ્થિત સિદ્ધિ શ્લોકની ઉચ્ચતમ પૂર્ણતા સિદ્ધ કરવાથી જ શક્ય બની શકે એમ છે. માતાજી કહે છે આપણે આપણા બધા તત્વોને વિકસાવવાના છે, પૂર્ણ રીતે વિકસાવવાના છે, એમ દબાવી જવાનું નથી. જેમ પૂર્ણ એ પૂર્ણતા પ્રાપ્ત કરશે એમ એમને પોતાનું સાચું કામ શું છે સમજાશે, અને સાચું કામ સાચી કર્તવ્ય નિષ્ઠા એમાં નિર્માણ થશે. એટલે બધા સહયોગ કરવા લાગશે, શું શરૂઆતમાં રહેવા માગશે. પ્રભુને આત્મતત્વને આ આ બધા વિવિધ તત્વો મારફત પૂર્ણ રીતે પ્રકટ થવું છે. ફૂલ એમ નક્કી કરે કે એક જ પાંખડી મારફત મારે પ્રકટ થવું છે, એમની ચેતનાને એમ લાગે તો એ ખોટું છે. અનેક પાંખડીઓ મારફત ફૂલને પોતાનું સૌંદર્ય પ્રકટ કરવું છે, પોતાની ચેતના પ્રકટ કરવી છે, પોતાની સુષ્મા પ્રકટ કરવાની છે. એ રીતે આપણા સ્વરૂપમાંની બધી પાંખડીઓ છે એ બધી પાંખડીઓ મારફત આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવાની છે. એ પ્રભુની સાચી અભિવ્યક્તિ હશે, સાચો પૂર્ણ યોગ હશે. મને લાગે છે માતૃ મંદિરમાં આ પ્રતિક છે. અને જો તમે કમળની પાંખડીઓ વતરી છે, પછી માતૃ મંદિર છે, આજુબાજુ કમળની પાંખડીઓ છે, અને એ બધી પાંખડીઓનો વિકાસ થઈને પછી મૂળ જે આત્મતત્વ તરફ પ્રકાશમય આત્મતત્વ છે, જે અંદર જે સ્ફટિક રાખેલું છે પ્રકાશમય છે, એને સૂર્યમાંથી નીકળતી સાવિત્રી શક્તિ સૌરશક્તિ એ પ્રકાશિત કરે છે. એમાં તમે જો જોશો તમે તો સૂર્ય તરફ અરીસા પોતાનામાં ફરતા હોય છે, ઉપર ઓટોમેટિકલી કોમ્પ્યુટરાઇઝ છે, ફરતા હોય છે. સૂર્યનો બરાબર એ નીચે જે સ્ફટિક રાખેલો છે, મોટો સ્ફટિક છે, એના પર ફરતો હોય છે, એની જરૂરત હોય છે. એ જે અનુભૂતિ છે, અનુભૂતિનો અહીંયા છે રેફરન્સ છે. આમાં માતાજી એક વખત કીધું છે કે મને એક વખત મને ધ્યાનમાં રાખ્યું કે મારો આત્મા એક હીરા જેવો જળવી રહેતો, હીરા જેવો જળવી રહેતો, એવું વર્ણન છે એમાં માતાજીને. એ અનુભૂતિનું એમાં પ્રતિકાત્મક જે વસ્તુ છે. તો આ રીતે કહે છે કે બધા તત્વોને પૂર્ણ રીતે વિકાસ કરવાનો છે અને સંવાદમય સ્થિતિમાં ગોઠવાથી જેથી પૂર્ણ રીતે પ્રગટ થઈ શકે. સ્વરૂપની ઉચ્ચતમ પૂર્ણતા સિદ્ધ કરવાથી જ શક્તિ બની શકે તેમ છે. આપણા સ્વરૂપની પૂર્ણ સુપ્રીમ પરફેક્શન જેને કહેવાય, બધા તત્વોની પૂર્ણતાઓ મળીને જે પૂર્ણતા નિર્માણ થાય પરફેક્ટમાં, એવી પૂર્ણતા આપણને જોઈ છે. એ લોકો મારી અનંત મૃતતાને અનુભવે અને એની ભેટરૂપ જે શાંત વિશ્રાંતિ છે એમાં તેઓ તારા વિધાનની પરમ વ્યવસ્થાને જુએ અને સિદ્ધ કરે. આવી જ્યારે પૂર્ણ સુસંવાદિતા નિર્માણ થશે આપણા સ્વરૂપમાં, ત્યારે આપણે કેવા પ્રકારના લોકો હશે એનું વર્ણન કરે છે. એ લોકો તારી અનંત મૃતતાને અનુભવે, જ્યારે બધું જ સંવાદમય સ્થિતિમાં હોય છે ત્યારે આપણા મનમાં મૃદુ ભાવ પોતાની મૂળે નિર્માણ થતો હોય છે. કઠોરતા હોતી નથી આપણામાં, અમૃષતા હોતી નથી, શાર્પનેસ આમ હોતી નથી, એ સૌમ્યતા આવી જાય છે આપણામાં એકદમ. તારી અનંત મૃદુતાને અનુભવે અને એની ભેટરૂપ જે શાંત વિશ્રાંતિ છે, અને જ્યારે બધું સુસંવાદમય સ્થિતિમાં હોય છે આપણે પૂર્ણ વિશ્રાંતિમાં હોય છે, આરામદાયક સ્થિતિમાં હોય છે, હૃદય ભરીભરી લાગતું હોય છે, તૃપ્ત લાગતું હોય છે, શાંતિનો અનુભવ થતો હોય છે, એવી વિશ્રાંતિ છે. તેમાં તેઓ તમારા વિધાનની પરમ વ્યવસ્થાને જીવે. અને એ વખતે એમને સાક્ષાત્કાર થાય કે તારું વિધાન શું છે, તારે ખરેખર શું મેળવવું છે. તો એ વખતે જ્યારે પોતાની પૂર્ણ પૃથ્વીમાં સ્થિર હોય ત્યારે એને લાગવું જોઈએ કે પ્રભુ ત્યારે સ્થિર થાય છે ત્યારે મારા સ્વરૂપના બધા જ તત્વો પૂર્ણ દેવીકાશ્યા હોય, પૂર્ણ સંવાદમય સ્થિતિમાં હોય. એ વખતે પ્રભુની પૂર્ણ શાંતિરૂપે આનંદરૂપે કૃતાર્થતા રૂપે પ્રગટ થતી હોય છે. આ સાક્ષાત્કાર એને થાય એને કહેવાય છે પ્રભુનું વિધાન. એ લોકો સમજે આ પ્રભુની ઈચ્છા છે આ રીતે પ્રગટ થવાનું, એ વિધાન એ સમજે, એ વ્યવસ્થાને સમજે અને સિદ્ધ થતી જોવે, પોતામાં સિદ્ધ કેમ થઈ રહી છે એ જોઈ શકે. આ પ્રકારની પ્રાર્થના માતાજી કરે છે. અહીં આપણે રમીએ 30 જૂન 1914 ની પ્રાર્થના પૂર્ણ થાય છે.